એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં. આજે આપણે એક એવા સામ્રાજ્યની સફર કરીશું જેણે લગભગ 600 વર્ષ સુધી દુનિયાના એક મોટા ભાગ પર એમ કહી શકાય કે રાજ કર્યું.
હા, અને જેનો પડઘો આજે પણ સંભળાય છે.
બિલકુલ,
આપણે આજે વાત કરી રહ્યા છે કેરોલિન ફિંકેલના પુસ્તક ઓસ્માનનું સ્વપ્ન, ઓટોમન સામ્રાજ્યનો ઇતિહાસ વિશે. અને આ, જેમ તમે કહ્યું, કોઈ નાની સૂની વાત નથી. છ સદીઓ,
3 મહાદ્વીપો પર ફેલાયેલું સામ્રાજ્ય
અને અત્યંત જટિલ, સતત બદલાતો ઇતિહાસ.
હવે કોઈને એમ થાય કે ભાઈ આટલા જૂના ઇતિહાસમાં આજે શું લેવા દેવા, પણ વાત એમ છે ને કે ઓટોમન સામ્રાજ્યનો જે વારસો છે,
હા,
એ આજે પણ મધ્ય પૂર્વ, બાલ્કન્સ, ઉત્તર આફ્રિકા, ત્યાંના રાજકારણ, સમાજ, સંસ્કૃતિ બધે જીવંત છે.
સાચી વાત છે. એમની જે પેલી બહુ સાંસ્કૃતિક વ્યવસ્થા હતી, એની સફળતા અને નિષ્ફળતા બંનેમાંથી ઘણું શીખવા જેવું છે આજે પણ.
અને આ પુસ્તક, ફિંકલનું પુસ્તક, એની ખાસિયત શું છે?
જો એની ખાસિયત એ છે કે તે પશ્ચિમમાં જે એકદમ પ્રચલિત છે ને કે ઉદય થયો અને પછી બસ સતત પતન જ થયું, એ સરળ વાર્તાને પડકારે છે.
અચ્છા.
હા, એ સામ્રાજ્યની જે સ્થિતિસ્થાપકતા હતી, મતલબ કે ટકી રહેવાની ક્ષમતા અને પરિસ્થિતિ મુજબ બદલાવાની, અનુકૂલન સાધવાની જેમની ગજબની શક્તિ હતી, એના પર ફોકસ કરે છે.
જે કોઈ પણ મોટી સંસ્થા કે સમાજ માટે સમજવા જેવું છે.
એકદમ.
તો ચાલો આ વિશાળ ઇતિહાસના ઊંડાણમાં આપણે આજે ઉતરીએ. પ્રયાસ કરીશું કે ફિંકેલના પુસ્તકમાંથી આ ઓટોમન સામ્રાજ્યની સફરના જે મુખ્ય પાસાઓ છે એના ઉતાર ચડાવ, એના વારસાને સમજી શકીએ.
અને પેલો મૂળભૂત સવાલ કે એનાટોલિયાના સરહદી વિસ્તારનું એક નાનકડું જૂથ આટલું મોટું સામ્રાજ્ય બન્યું કઈ રીતે?
બરાબર. પણ એ પહેલા લેખક વિશે થોડી વાત કરી લઈએ. કેરોલિન ફિંકેલ.
હા, જરૂર. જુઓ, કેરોલિન ફિંકેલ એક જાણીતા બ્રિટિશ ઇતિહાસકાર છે અને ઓટોમન ઇતિહાસના ઊંડા અભ્યાસુ, મતલબ કે એક્સપર્ટ ગણાય છે.
એમની PhD પણ આ જ વિષયમાં છે, ખરું ને?
હા, પણ એનાથી પણ વધારે મહત્વની વાત એ છે કે એમણે વર્ષો સુધી તુર્કીમાં રહીને સંશોધન કર્યું છે. ત્યાંના આર્કાઇવ્સમાં મૂળ દસ્તાવેજો તપાસ્યા છે.
ઓહ, એટલે કે મૂળ ઓટોમન ટર્કીશ સ્ત્રોતો સુધી એમની સીધી પહોંચ હતી.
બરાબર. અને આ જ વાત એમને બીજા ઘણા ઇતિહાસકારોથી અલગ પાડે છે.
કઈ રીતે?
કારણ કે આના લીધે તેઓ ઓટોમન ઇતિહાસને ખાલી બહારથી, મતલબ કે પશ્ચિમી દ્રષ્ટિકોણથી નથી જોતા, પણ અંદરથી સમજી શક્યા છે. એમની સમજ વધુ ઊંડી છે. બીજું, એમની લખવાની શૈલી અદ્ભુત છે. એકદમ વિદ્વતાપૂર્ણ સંશોધનને પણ એવી રીતે રજૂ કરે કે જાણે કોઈ રોચક વાર્તા વાંચતા હોઈએ. સામાન્ય વાચક પણ આ 600 વર્ષના લાંબા ઇતિહાસમાં રસપૂર્વક જોડાઈ જાય.
અને એવું નથી કે ખાલી રાજા મહારાજા કે યુદ્ધોની જ વાત હોય.
ના ના, બિલકુલ નહીં. એ જ તો ત્રીજી ખાસિયત છે. તેઓ રાજકીય અને લશ્કરી ઇતિહાસની સાથે સાથે સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક પાસાઓને પણ એટલું જ મહત્વ આપે છે. એટલે પૂરી સર્વગ્રાહી તસવીર મળે છે આપણને.
બહુ સરસ. ચાલો તો હવે આવીએ પુસ્તકના હાર્દ પર. ઓસ્માનનું સ્વપ્ન, આ પુસ્તકનો મુખ્ય સંદેશ શું છે? શું કહેવા માગે છે ફિંકેલ?
જુઓ, પુસ્તકનો મુખ્ય ઉદ્દેશ તો ઓટોમન સામ્રાજ્યના આખા ઇતિહાસનું એક આધુનિક, સંતુલિત અને ઊંડાણપૂર્વકનું ચિત્ર રજૂ કરવાનો છે. અને ફિંકેલની જે કેન્દ્રીય દલીલ છે તે એ છે કે ઓટોમન સામ્રાજ્ય કોઈ સ્થિર જડ વસ્તુ નહોતી. જેમ પેલી છાપ હોય છે ને પૂર્વની તાનાશાહી જેવી, એવું બિલકુલ નહોતું. એનાથી ઉલટું, તે અત્યંત ગતિશીલ હતું, વ્યવહારુ હતું અને ખાસ તો અનુકૂલનશીલ હતું. મતલબ સમય સાથે બદલાતું રહેતું હતું,
પડકારોનો સામનો કરીને પોતાની જાતને બદલતું રહેતું હતું.
એકદમ. આંતરિક અને બાહ્ય બંને પડકારોનો સામનો કરતું રહ્યું અને એના જવાબમાં પોતાની જાતને સતત બદલતું રહ્યું.
તો પછી પેલી પતનની વાતનું શું? સામાન્ય રીતે એવું કહેવાય છે ને કે સુલેમાન પછી સામ્રાજ્ય બસ નબળું જ પડતું ગયું.
હા, અને ફિંકેલ આ જ પ્રચલિત વિચારને નકારી કાઢે છે જોરદાર રીતે.
અચ્છા.
હા, જેને પશ્ચિમી ઇતિહાસકારો મોટા ભાગે પતનનો લાંબો ગાળો ગણાવે છે, તેને ફિંકેલ કહે છે કે એ ખરેખર તો ગહન કટોકટી, પુનર્વિચાર, સુધારા અને અનુકૂલનનો એક અત્યંત જટિલ સમય હતો.
એટલે એ પતનનો તો પણ પરિવર્તન હતું.
પરિવર્તન અને ટકી રહેવાનો સંઘર્ષ. પુસ્તક એ સવાલનો જવાબ શોધે છે કે આ સામ્રાજ્ય આટલું લાંબુ કેમ ચક્યું, અને જવાબ તેની આ અનુકૂલન ક્ષમતામાં જ રહેલો છે.
એટલે કે શરૂઆતમાં એક સરહદી લડાયક જૂથ હતું, ત્યાંથી એક મોટું વ્યવસ્થિત અમલદારશાહીવાળું સામ્રાજ્ય બન્યું.
હા,
અને પછી આધુનિક યુગના જે દબાણો આવ્યા એની સામે પણ ટકી રહેવાનો પ્રયાસ કર્યો. આ આખી જે પ્રક્રિયા છે એ જ એની સફળતાને લાંબા આયુષ્યનું કારણ હતી.
બરાબર સમજ્યા. અને પેલું ઓસ્માનનું સ્વપ્ન છે ને?
હા, પેલી વાર્તા કે ઓસ્માને સપનામાં એક મોટું ઝાડ જોયું જે આખી દુનિયા પર છવાઈ ગયું.
હા, એ તો ફિંકેલ કહે છે કે એ કદાચ પાછળથી રાજવંશને કાયદેસરતા, મતલબ કે લેજિટિમેસી આપવા માટે ઘડવામાં આવેલી કથા હોઈ શકે છે. વાસ્તવિકતા તો આનાથી ઘણી વધુ જટિલ હતી. સતત બદલાવ, સંઘર્ષ, સમાધાન, એ બધું હતું.
પુસ્તક આ જ જટિલ વાસ્તવિકતાને ઉજાગર કરે છે.
એકદમ
સરસ. તો ચાલો હવે આ 600 વર્ષની જે લાંબી સફર છે એના મુખ્ય પડાવો પર આવીએ. ફિંકેલ આ ઇતિહાસને કેવી રીતે વહેંચે છે?
આપણે એને સમજવા માટે મુખ્યત્વે ત્રણ કાલખંડોમાં વહેંચી શકીએ છે. પહેલો તબક્કો એટલે ઉદય અને સામ્રાજ્યનું નિર્માણ, લગભગ 1300 થી 1566 સુધીનો સમય.
શરૂઆતની સદીઓ.
હા,
આ શરૂઆતના ગાળામાં શું ખાસ હતું? પાયો કેવી રીતે નંખાયો?
ફિંકેલ શરૂઆત તો ઓસ્મન અને એના પિતા અર્તુગુરુલની આસપાસ જે દંતકથાઓ છે એનાથી કરે છે. પણ એ સ્પષ્ટ કરે છે કે એ સમયના પાકા ઐતિહાસિક પુરાવા બહુ ઓછા છે. પણ મહત્વની વાત એ છે કે શરૂઆતના ઓટોમન લોકો કોણ હતા? તો એ બાયઝેન્ટાઇન સામ્રાજ્યની સરહદ પર સક્રિય ગાઝીઓ હતા.
ગાઝી એટલે ધર્મયોદ્ધાઓ.
હા, ઇસ્લામના નામે લડનારા યોદ્ધાઓ. પણ ફિંકેલ એ પણ કહે છે કે એમની સફળતાનું કારણ ખાલી ધાર્મિક જોશ નહોતો. એમનો વ્યવહારવાદ, એમની લશ્કરી કુશળતા અને જુદી જુદી પૃષ્ઠભૂમિના લોકોને, જેમાં ખ્રિસ્તીઓ પણ સામેલ હતા, પોતાની તરફ આકર્ષવાની એમની ક્ષમતા, આ બધું કારણભૂત હતું.
અને એમની જે સંસ્થાઓ હતી, જેમ કે જેનિસિરી સેના, એના વિશે બહુ સાંભળ્યું છે.
હા, એ બધું આ જ ગાળામાં બન્યું. સામ્રાજ્યને કરોડરજ્જુ જેવી સંસ્થાઓ. એક તો તમે કહ્યું એમ દેવશિર્મે પ્રથા.
એ શું હતું બરાબર?
એમાં બાલ્કન્સના જે ખ્રિસ્તી પરિવારો હતા એમના નાના છોકરાઓને ગુલામ તરીકે લેવામાં આવતા, પછી એમને ઇસ્લામમાં પરિવર્તિત કરાતા અને કડક લશ્કરી અને વહીવટી તાલીમ અપાતી.
ઓકે.
આમાંથી જ સુલતાન પ્રત્યે અત્યંત વફાદાર એવી જેનિસરી પાયદળ સેના ઊભી થઈ. આ એક બહુ જ અનોખી અને અસરકારક સિસ્ટમ હતી એ સમય માટે. એણે કેન્દ્રની સત્તા મજબૂત કરી.
અને બીજી કોઈ મહત્વની પ્રથા?
હા, તિમાર પ્રથા. એમાં લશ્કરી સેવાના બદલામાં જે તે વ્યક્તિને જમીનમાંથી થતી આવક સોંપવામાં આવતી. આનાથી સેના નિભાવવાનો ખર્ચ વહેંચાઈ જતો.
બરાબર.
અને આ ઉદયના તબક્કાની સૌથી મોટી ઘટના કઈ ગણાય?
નિશંકપણે 1453માં સુલતાન મહેમદ દ્વિતીય દ્વારા કોન્સ્ટન્ટિનોપલનો વિજય.
હા, એ તો ઇતિહાસ બદલનારી ઘટના હતી.
એકદમ.
એ ખાલી એક શહેરનો વિજય નહોતો, એ એક યુગનો અંત હતો અને એક નવા યુગની શરૂઆત. એણે ઓટોમન રાજ્યને ખરા અર્થમાં એક વૈશ્વિક સામ્રાજ્ય બનાવ્યું. મહેમદે પછી કોન્સ્ટન્ટિનોપલનું નામ બદલીને ઇસ્તંબુલ કર્યું અને એને ભવ્ય શાહી રાજધાની તરીકે વિકસાવ્યું.
અને પછી આવે છે સુલેમાન ધ મેગ્નિફિશન્ટનું યુગ.
બરાબર. આ પહેલા ભાગનો અંત આપણે સુલતાન સુલેમાન પ્રથમના શાસન સાથે કરી શકીએ. એમનો સમય હતો 1520 થી 1566. પશ્ચિમમાં એમને મેગ્નિફિશન્ટ કહે છે અને પૂર્વમાં આપણે એમને કાનૂની એટલે કે કાયદા ઘડનાર તરીકે ઓળખ્યા છીએ.
એમના સમયમાં સામ્રાજ્ય સૌથી વિશાળ બન્યું હતું ખરું ને?
હા, યુરોપ, એશિયા, આફ્રિકા ત્રણેય ખંડોમાં એમની સત્તા પહોંચી. પણ ફિંકેલ ખાલી લશ્કરી જીત પર જ ધ્યાન નથી આપતા. સુલેમાને જે કાયદાઓનું વ્યવસ્થિત સંહિતાકરણ કર્યું અને એમના સમયમાં કળા, સ્થાપત્ય, ખાસ કરીને પેલો પ્રખ્યાત આર્કિટેક્ટ મીમાર સિનાન,
હા સિનાન,
એના કાર્યો, સાહિત્ય, આ બધાનો જે વિકાસ થયો એના પર પણ ભાર મૂકે છે. આને ઓટોમન સામ્રાજ્યનો સુવર્ણ યુગ ગણવામાં આવે છે.
ઓકે, આ થયો પહેલો તબક્કો, ઉદય અને સુવર્ણ યુગ. હવે બીજો તબક્કો.
હા, હવે આવે છે બીજો તબક્કો, કટોકટી, અનુકૂલન અને પરિવર્તન. આશરે 1566થી 1789 સુધી, અને અહીં જ ફિંકેલ પેલી પતનની થિયરીને સૌથી વધુ પડકારે છે.
તો જો આ પતન નહોતું તો શું હતું? મતલબ સુલેમાન પછી સામ્રાજ્ય સામે પડકારો તો આવ્યા જ હશે ને?
પડકારો તો આવ્યા, અને ગંભીર પડકારો આવ્યા. પણ પતન શબ્દ વાપરવાને બદલે ફિંકેલ કહે છે કે સામ્રાજ્ય આ પડકારોનો સામનો કરી રહ્યું હતું અને એના જવાબમાં અનુકૂલન સાધવાનો, બદલાવ લાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
કેવા પડકારો હતા?
ઘણા બધા હતા. એક તો યુરોપમાંથી જે ચાંદી આવી અમેરિકાની શોધ પછી, એના કારણે ભયંકર મોંઘવારી થઈ, જેને ભાવ ક્રાંતિ કહે છે. એણે આખા અર્થતંત્રને હલાવી નાખ્યું.
ઓકે.
બીજું, યુરોપમાં હેબ્સબર્ગ સામ્રાજ્ય સામે અને પૂર્વમાં ઈરાનના સફાવિદો સામે લાંબા, બહુ જ ખર્ચાળ અને મોટેભાગે અનિર્ણાયક યુદ્ધો ચાલ્યા.
અને સામ્રાજ્યની અંદર આંતરિક રીતે શું ચાલી રહ્યું હતું?
અંદર પણ સ્થિતિ જટિલ હતી. જેનિસેરીઓ, જે એક સમય સુલતાનની શક્તિનો આધાર હતા, એ હવે રાજકારણમાં બહુ દખલ કરવા લાગ્યા, ઘણીવાર બળવાખોર બની જતા. પછી એનાટોલિયામાં સેલાલી બળવા થયા. આ મોટા પાયે ગ્રામીણ વિદ્રોહો હતા જેણે વહીવટને ખોરવી નાખ્યો. સુલતાનો પોતે પણ ઘણીવાર મેલની અંદરની રાજનીતિમાં જ વધારે ફસાયેલા રહેતા હતા.
એટલે વાસ્તવિક સત્તા બીજા કોઈના હાથમાં જતી રહેતી.
હા, ઘણીવાર શક્તિશાળી વઝીરોના હાથમાં અથવા તો સુલતાનના હેરેમની જે પ્રભાવશાળી સ્ત્રીઓ હતી એમના હાથમાં સત્તા રહેતી.
પણ આ બધા પડકારો સામે કોઈ જવાબ નહોતો, કોઈ પ્રયાસ નહોતો થયો સ્થિતિ સુધારવાનો?
થયો હતો.
અચ્છા.
અને એ જ તો ફિંકેલનો મુદ્દો છે. દાખલા તરીકે 17મી સદીના મધ્યમાં કોપ્રુલુ પરિવારના શક્તિશાળી વઝીરો આવ્યા. એમણે થોડા સમય માટે વ્યવસ્થા પાછી સ્થાપિત કરી, લશ્કરી સફળતાઓ પણ મેળવી.
અચ્છા.
આ બતાવે છે કે સિસ્ટમ સાવ ભાંગી નહોતી પડી, એમાં હજુ પણ સુધારો શક્ય હતો. પણ પછી 1683માં વિયેનાનો બીજો ઘેરો થયો અને એ નિષ્ફળ ગયો. એ એક મોટો આંચકો હતો.
એ પછી શું થયું? વિયેનાની હાર પછી?
એના પછી યુરોપની શક્તિઓ એક થઈ ગઈ અને એમને ઓટોમન સામ્રાજ્યને એક લાંબા યુદ્ધમાં હરાવ્યું. 1699માં કાર્લોવિત્સની સંધિ થઈ. આ બહુ મહત્વની સંધિ હતી.
કેમ?
કારણ કે આ પહેલીવાર હતું કે ઓટોમનોને યુરોપમાં પોતાનો મોટો પ્રદેશ ગુમાવવો પડ્યો. હંગેરી અને બીજા ઘણા વિસ્તારો ગયા. ફિંકેલ કહે છે કે આ એક મનોવૈજ્ઞાનિક રીતે પણ મોટો ફટકો હતો. ઓટોમન શાસક વર્ગને પહેલીવાર સમજાયું કે યુરોપ લશ્કરી અને તકનીકી રીતે આગળ નીકળી ગયું છે
અને એમની સાથે બરાબરી કરવી હોય તો બદલાવવું પડશે.
બરાબર. એ અહેસાસ અહીંથી શરૂ થયો
અને આ આપણને લઈ જાય છે છેલ્લા ત્રીજા તબક્કા તરફ,
1789 થી 1923 સુધી, અને લાંબી 19મી સદી પણ કહે છે.
આધુનિકીકરણના પ્રયાસોનો યુગ.
એકદમ. સામ્રાજ્યને બચાવવા માટે, ટકાવી રાખવા માટે આધુનિક બનવાના સઘન પ્રયાસો થયા. આ સમયમાં શરૂઆત કરી સુલતાન સેલીમ તૃતીય એ લગભગ 1789માં.
એમણે શું કર્યું?
એમણે નિઝામે સેદીદ એટલે કે નવી વ્યવસ્થાના નામે યુરોપિયન સ્ટાઇલની નવી સેના અને નવા વહીવટી સુધારા દાખલ કરવાનો પ્રયત્ન કર્યો. પણ જે જૂના વિચારના લોકો હતા, જેનિસરીઓ હતા, એમણે ભારે વિરોધ કર્યો.
અને
એમને પદ પરથી હટાવી દેવામાં આવ્યા અને પછી મારી પણ નાખવામાં આવ્યા.
ઓહ.
પણ સુધારાનો વિચાર તો ચાલુ રહ્યો હશે ને?
હા, અટક્યો નહીં. એમના પછી આવ્યા મહમૂદ દ્વિતીય. એમણે આ કામ આગળ વધાર્યું અને એ વધારે સફળ રહ્યા. એમણે એક બહુ મોટું પગલું ભર્યું 1826માં.
શું? એમણે જેનિસરીઓનો બળવો કચડી નાખ્યો અને પછી આખી જેનિસરી વ્યવસ્થાનો જ અંત લાવી દીધો. બહુ હિંસક રીતે થયું આ. પણ એનાથી કેન્દ્રની સત્તા મજબૂત થઈ અને મોટા પાયે સુધારા કરવાનો રસ્તો ખુલ્યો. આ ઘટનાને શુભ ઘટના વકાઈ હાઈરીએ તરીકે ઓળખવામાં આવી.
અને પછી આવ્યો તાંઝીમત યુગ. એ શું હતું?
મહમૂદ દ્વિતીય પછીનો જે સમય છે, લગભગ 1839 થી 1876 સુધીનો, એ તાંઝીમત એટલે કે પુનર્ગઠન તરીકે ઓળખાયો. આ સમયમાં કાયદો, શિક્ષણ, વહીવટ, નાગરિક અધિકારો આ બધામાં બહુ મોટા પાયે સુધારા કરવામાં આવ્યા.
આનો હેતુ શું હતો?
એક મુખ્ય હેતુ હતો ઓટોમેનિઝમનો વિચાર ફેલાવવાનો, એટલે કે ધર્મ કે જાતિ જોયા વગર સામ્રાજ્યના બધા જ નાગરિકો માટે એક સમાન ઓટોમન ઓળખ બનાવવી, જેથી સામ્રાજ્ય જે તૂટી રહ્યું હતું એને બચાવી શકાય.
પણ એવું લાગે છે કે આ પ્રયાસ બહુ સફળ ન થયો, કારણ કે રાષ્ટ્રવાદ તો ફેલાતો જ રહ્યો, ખાસ કરીને બાલ્કન્સમાં.
બિલકુલ સાચું. તાંઝીમના ઉદ્દેશો સારા હતા, પણ બેલ્કન્સ અને બીજા પ્રદેશોમાં રાષ્ટ્રવાદની જે લહેર આવી એ બહુ શક્તિશાળી સાબિત થઈ. યુરોપના દેશો પણ એને ટેકો આપતા હતા.
હા,
એટલે પછી ગ્રીસ, સર્બિયા, રોમાનિયા, બલ્ગેરિયા આ બધા દેશો એક પછી એક સ્વતંત્ર થતા ગયા. ઓટોમેનિઝમનો વિચાર એમને રોકી ન શક્યો.
અને પછી અંતિમ દાયકાઓ સામ્રાજ્યનો અંત કેવી રીતે આવ્યો?
સુલતાન અબ્દુલ હમીદ દ્વિતીય આવ્યા 1876-1909 સુધી. એમણે બંધારણ રદ કરીને નિરંકુશ શાસન સ્થાપ્યું, પણ સાથે સાથે રેલવે, ટેલિગ્રાફ જેવા આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરીને સત્તાને કેન્દ્રિત કરવાનો પ્રયાસ પણ કર્યો.
પણ વિરોધ તો થયો જ હશે.
હા, વિરોધ વધતો ગયો અને 1908માં યંગ ટર્ક્સ તરીકે ઓળખાતા જે સુધારાવાદી લશ્કરી અધિકારીઓ અને બુદ્ધિજીવીઓ હતા એમણે ક્રાંતિ કરી અને બંધારણીય શાસન પાછું સ્થાપ્યું. પણ કદાચ ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયું હતું, ઘણું મોડું. 1912-13માં બાલ્કન યુદ્ધો થયા, એમાં સામ્રાજ્યએ યુરોપના લગભગ બધા જ પ્રદેશો ગુમાવી દીધા.
અને પછી આવ્યો પહેલો વિશ્વયુદ્ધનો ઘાતક નિર્ણય, જર્મનીના પક્ષે જોડાવાનો નિર્ણય.
હા, અને એ યુદ્ધ દરમિયાન આર્મેનિયન લોકોનો જે નરસંહાર થયો એ પણ આ યુગની એક અત્યંત દુઃખદ અને કાળી બાજુ છે.
અને અંતે યુદ્ધમાં હાર થઈ? પછી
યુદ્ધમાં હાર પછી જે જીતેલા મિત્ર રાષ્ટ્રો હતા એમણે તો સામ્રાજ્યના ભાગલા જ પાડી નાખવાની યોજના બનાવી દીધી, સેવરેસની સંધિ. એના વિરોધમાં તુર્કીના જે રાષ્ટ્રવાદીઓ હતા એમણે મુસ્તફા કમાલ અતાતુર્કના નેતૃત્વ હેઠળ સ્વતંત્રતા સંગ્રામ શરૂ કર્યો.
કમાલ પાશા?
હા, કમાલ પાશા. એમણે વિદેશી સેનાઓને હરાવી 1922માં સલ્તનતનો એટલે કે સુલતાનશાહીનો અંત આણ્યો અને 1923માં આધુનિક તુર્કી પ્રજાસત્તાકની સ્થાપના કરી.
અને આ સાથે જ 600 વર્ષ જૂના ઓટોમન સામ્રાજ્યનો, ઓસ્માનના સ્વપ્નનો અંત આવ્યો.
વાહ, શું જબરદસ્ત અને નાટકીય ઇતિહાસ છે! આટલી બધી ચર્ચા પછી જો આપણે સાર કાઢવો હોય તો આ પુસ્તક અને આ ઇતિહાસમાંથી કયા મુખ્ય બોધપાઠ કે કેન્દ્રીય વિચારો મળે છે? ઘણા છે, પણ મુખ્ય કહીએ તો પહેલો અને સૌથી અગત્યનો અનુકૂલન ક્ષમતા વિરુદ્ધ પતનનો સરળ ખ્યાલ. ફિન્કેલનું પુસ્તક વારંવાર કહે છે કે ઓટોમન ઇતિહાસને ખાલી ઉદય અને પતનની સીધી લીટીમાં ના જુઓ,
પણ એને સતત પરિવર્તન, કટોકટીનો સામનો અને પુનઃશોધની પ્રક્રિયા તરીકે જુઓ.
બરાબર, એમની ટકી રહેવાની ક્ષમતા ખરેખર અસાધારણ હતી.
બીજો વિચાર કયો મહત્વનો લાગે છે?
બીજો, ઓટોમન ઓળખની પ્રવાહિતા. મતલબ ઓટોમન હોવાનો અર્થ શું હતો એ સમય સાથે બદલાતો રહ્યો. શરૂઆતમાં એ શાસક વંશ અને ઇસ્લામ સાથે જોડાયેલો હતો. પછી જેમ સામ્રાજ્ય મોટું થયું, બહુ ધાર્મિક, બહુ સાંસ્કૃતિક બન્યું, ત્યારે પેલી મિલેટ સિસ્ટમ આવી, જેમાં ધાર્મિક સમુદાયોને પોતપોતાના આંતરિક મામલામાં સ્વાયત્તતા મળી.
અને પછી ઓટોમનિઝમનો પ્રયાસ થયો.
હા, 19મી સદીમાં એને એક જાત્યતિક નાગરિક ઓળખ બનાવવાનો પ્રયાસ થયો, જે નિષ્ફળ ગયો અને અંતે તુર્કી રાષ્ટ્રવાદ ઉપર આવ્યો. એટલે ઓળખ સતત બદલાતી રહી.
ત્રીજો મુદ્દો.
ત્રીજો છે કેન્દ્ર અને પરિઘ વચ્ચેનો સતત સંઘર્ષ. ઇસ્તંબુલમાં બેઠેલી કેન્દ્રીય સત્તા અને દૂરના પ્રાંતોના જે શક્તિશાળી ગવર્નરો હતા કે સ્થાનિક નેતાઓ હતા એમની વચ્ચે હંમેશા સત્તા માટે ખેંચતાણ ચાલતી. સામ્રાજ્યનું સંતુલન આ સંબંધ પર જ આધાર રાખતું હતું.
અને યુરોપ સાથેના સંબંધો?
એ પણ એક મહત્વનો મુદ્દો છે.
ચોક્કસ. ચોથો મુદ્દો, યુરોપ સાથેનો જટિલ અને દ્વિમાર્ગી સંબંધ. એ ખાલી લડાઈ ઝઘડાનો સંબંધ નહોતો. હા, યુદ્ધો થયા, પણ સાથે સાથે રાજદ્વારી સંબંધો, વેપાર, સંસ્કૃતિ, વિચારો આ બધાનું આદાન પ્રદાન પણ સતત ચાલતું રહેતું હતું.
એટલે ઓટોમન સામ્રાજ્ય યુરોપિયન રાજનીતિનો જ એક ભાગ હતો એમ કહી શકાય.
હા, ફિન્કેલ એ જ કહે છે. ભલે એને ઘણીવાર અન્ય કે બહારનું ગણવામાં આવતું હોય, પણ વાસ્તવમાં એ યુરોપિયન સિસ્ટમનો એક અભિન્ન હિસ્સો હતો.
ફિન્કેલના પુસ્તકમાં કેટલાક એવા વિચારો પણ છે જે ખરેખર આપણી જૂની માન્યતાઓને પડકારે છે. એવા કેટલાક નોંધપાત્ર વિચારોની વાત કરીએ? હા, જરૂર. દાખલા તરીકે ફિન્કેલ સૂચવે છે કે ઓસ્માનના સ્વપ્નની જે વાર્તા છે એ કદાચ ભવિષ્યવાણી નહોતી, પણ પાછળથી રાજવંશને દૈવી મંજૂરી આપવા માટે, લેજિટિમેસી માટે ઘડવામાં આવેલું એક રાજકીય સાધન હતું.
એટલે કે ઇતિહાસને વધુ માનવીય અને રાજકીય દ્રષ્ટિએ જોવાની વાત.
બરાબર.
બીજો કોઈ એવો વિચાર જે પરંપરાગત માન્યતાથી જુદો પડતો હોય?
એક જેની આપણે હમણાં જ વાત કરી, 17મી સદીએ પતનની શરૂઆત નહોતી પણ ગહન કટોકટી અને તેના જવાબમાં થયેલા અનુકૂલનનો ગાળો હતો. તે સામ્રાજ્યની નબળાઈ નહીં પણ તેની સ્થિતિસ્થાપકતા દર્શાવે છે. આ ખરેખર પેલી ડિક્લાઇનની થિયરી પર સીધો સવાલ ઉઠાવે છે. યુરોપ અને ઓટોમન સંબંધો વિશે પણ એક સરસ વિચાર છે. ઓટોમન સામ્રાજ્ય યુરોપ માટે ફક્ત એક બહારનો દુશ્મન નહોતું પણ યુરોપિયન શક્તિ સંતુલનનો એક અભિન્ન હિસ્સો હતો, જે સતત સંવાદ અને સ્પર્ધામાં જોડાયેલું હતું.
એટલે પેલી સંસ્કૃતિઓનો ટકરાવ વળી વાત થોડી વધુ પડતી સરળ છે.
હા, એના કરતા સંબંધો ઘણા જ જટિલ હતા.
અને છેલ્લે 19મી સદીના જે સુધારા થયા તાંઝીમાત, એના વિશે શું?
રાજ્યના મૂળભૂત સ્વરૂપને જ બદલવાનો એક ક્રાંતિકારી પ્રયાસ હતો, ધાર્મિક સામ્રાજ્યમાંથી આધુનિક નાગરિક રાજ્ય બનવા તરફ. આ એ સુધારાઓની ગંભીરતા અને એમની પાછળના વિચારને સમજાવે છે.
બહુ રસપ્રદ. આ બધી ચર્ચા પછી એક વિચારે આવે છે કે આટલા મોટા ઇતિહાસમાંથી, આ પુસ્તકમાંથી આજના સમય માટે શું શીખવા જેવું છે? એની વાસ્તવિક જીવનમાં શું ઉપયોગીતા છે?
ઓ, ઘણી બધી છે. પહેલું તો બહુ સાંસ્કૃતિક સમાજો કેવી રીતે ચલાવવા, એના પાઠ. ઓટોમન મિલિટ સિસ્ટમ શરૂઆતમાં કેવી રીતે કામ કરી અને પછી રાષ્ટ્રવાદના દબાણમાં કેમ નિષ્ફળ ગઈ, એ આજના બહુવંશીય બહુધાર્મિક દેશો માટે, ભારત જેવા દેશો માટે પણ વિચારવા જેવું છે. વિવિધતાને કેવી રીતે સાચવવી, ક્યારે સંઘર્ષનું કારણ બને છે, એ સમજવું જરૂરી છે.
એટલે કે સમય બદલાય ત્યારે જૂની વ્યવસ્થાઓ કદાચ કામ ન પણ આવે, એમાં બદલાવ લાવવો પડે.
બરાબર. અને એ જ બીજો પાઠ છે, પરિવર્તન અનિવાર્ય છે અને પતનના સરળ વર્ણનોથી સાવધાન રહેવું જોઈએ. કોઈ પણ સંસ્થા હોય, સમાજ હોય, દેશ હોય, એ સીધી લીટીમાં નથી ચાલતા. ઉતાર ચડાવ આવે, બદલાવ આવે, અનુકૂલન સાધવું પડે. ત્રીજું, ઓળખ અને રાષ્ટ્રવાદની શક્તિ. ઓટોમન સામ્રાજ્યનો અંત બતાવે છે કે આધુનિક રાષ્ટ્રવાદનો વિચાર કેટલો પ્રભાવશાળી બની શકે છે. એ જૂની સામ્રાજ્યની ઓળખોને પણ ઓગાળી શકે છે. આજે પણ દુનિયામાં ઓળખ આધારિત રાજકારણ અને સંઘર્ષો છે, ત્યારે આ સમજવું બહુ અગત્યનું છે.
અને છેલ્લો મુદ્દો,
ચોથું, ઇતિહાસ ક્યારે મરતો નથી એ વર્તમાનને આકાર આપે છે. આજે પણ મધ્ય પૂર્વ હોય કે બાલ્કન્સ, ત્યાંની જે સરહદો છે, ત્યાંના જે સંઘર્ષો છે, એના મૂળ ક્યાંક ને ક્યાંક ઓટોમન ભૂતકાળમાં પડેલા છે. એટલે વર્તમાનની જટિલતાઓને સમજવી હોય તો ભૂતકાળને જાણવો જરૂરી છે.
બહુ જ વિચારવા જેવા મુદ્દાઓ છે. આખી ચર્ચા પછી મારા માટે તો સૌથી મોટો બોધપાઠ એ છે કે ઇતિહાસને કાળા ધોળામાં જોવાની જરૂર નથી. ઓટોમન સામ્રાજ્ય વિશેની આપણી ઘણી છાપ કદાચ બહુ સરળ હતી. પરિવર્તન શબ્દ વધુ બંધ બેસતો લાગે છે.
અને મારા માટે ત્રણ બાબતો મુખ્ય રહી. પહેલું, કોઈ પણ મોટી સિસ્ટમમાં કેન્દ્ર અને સ્થાનિક પરિબળો વચ્ચેનો જે સતત તણાવ અને સમાધાન ચાલતું રહે છે એ. બીજું, ઓળખ એ કેટલી પરિવર્તનશીલ અને સમય સાથે ઘડાતી વસ્તુ છે. અને ત્રીજું, ભૂતકાળનો વારસો સારો કે ખરાબ એ કેવી રીતે આજે પણ આપણી દુનિયા પર અસર કરે છે.
હા,
ફિનકેલ આ લાંબી અને ખરેખર જટિલ વાર્તાને ખૂબ જ સહાનુભૂતિ અને સંતુલનથી કહે છે. એટલે જ આ પુસ્તક વાંચવા જેવું છે અને એ વિચારવા મજબૂર કરે છે કે શું સામ્રાજ્યો ખરેખર પતન પામે છે કે પછી એ ફક્ત રૂપાંતરિત થાય છે, એમનું સ્વરૂપ બદલાય છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.